પર્યુષણ પર્વની આરાધનાનો આજે નવમો દિવસ છે. ઉત્તમ આકિંચન્ય ધર્મની આરાધનાનો, તેની સાથે સાથે રત્નત્રયની આરાધનાનો પર્વ શરૂ થાય છે. એમાં આજે સમ્યક દર્શનની આરાધનાનો દિવસ છે. ફરીથી આ બધા આરાધનાના શું હોય છે, નિશ્ચિત દિવસો હોય છે. પહેલા દિવસે, પાંચમને દિવસે ક્ષમા ધર્મની આરાધના હોય, બીજે દિવસે માર્ધવ ધર્મની. એક નિયમ શું સમજી લેવો છે, ધર્મ ક્યારેય પણ તિથિ આધારિત નથી. ધર્મનો આધાર ધર્મી અનંત ગુણ સંપન્ન, અનંત ગુણ ભંડાર એવો ધર્માત્મા ચૈતન્ય ભગવાન આત્મા છે. આપણે કોને આધારિત ધર્મની આરાધના માટે શું નક્કી કર્યું છે, આપણે કોઈ કાળ અથવા કોઈ ક્ષેત્ર. ખરેખર ધર્મ એ શું છે, ધર્મ કરીને શું પ્રાપ્ત કરવું છે, કોઈ કાર્યનું કંઈક પ્રયોજન હોય કે નહીં, કોઈ આરાધનાનું સાધનાનું શું હોય. કોઈ જેમ પહેલાંના જમાન ખબર છે, બધી સિદ્ધિ કરતા હોય, વચન સિદ્ધિ ને બધે, જેમ રાવણને શું હતું, બહુ રૂપિત્વ બુદ્ધિ હતી. તો કોઈ પણ જે સાધના કરવામાં આવે છે શેના માટે કરવામાં આવે છે, કોઈક પ્રાપ્ત, કોઈક પ્રયોજન, કોઈ લક્ષ્યમાં રાખીને કરવામાં આવે. તો ધર્મની આરાધના સાધના શેના માટે આપણે કરીએ છીએ, સુખ માટે. તો ફરીથી સુખ અમુક કાળે જોવે છે કે સદાય જોવે છે, નિત્ય. જો ફળ આપણને સદાય જોવે છે તો આરાધનામાં ક્રમ કેમ પાડે છે, પછી સુખ ક્યાં જોવે છે, ઘરમાં કે બહારમાં, મંદિરમાં કે ક્યાં જોવે છે, ક્યાં જોવે છે, મંદિરમાં જોવે છે ને, તો ક્યાં જોવે છે. જીવનમાં એક વિચારી લેવું, સર્વત્ર અને સદા જો તારે સુખ જોતું હોય તો સાધના પણ સર્વત્ર અને સદાય કેમ નથી કરતો. ક્ષેત્ર શું કામ જોવે છે, કાળ શું કામ જોવે છે, પણ અંતે ફરી ફરીને ક્યાં પહોંચીએ છીએ, ક્યાં પહોંચીએ છીએ. મૂળ શું કરવા માગીએ છીએ, શું પ્રાપ્ત કરવું છે, વાત જ ભૂલી જઈએ છીએ. એક જે રીતે ને રૂટીન જે થઈ ગયું એ રીતે કરી લઈએ છીએ. આખું વર્ષ આવે છે, એમાં ત્રણ વાર આવે, એમાં બે વાર તો કદાચ યાદય ન આવતું હોય, છેલ્લી વાર વળી કંઈક આવતું હોય, મેસેજ આવતો હોય, ગમે આવતું હોય. જીવનમાં શું કરી રહ્યા છીએ જીવનમાં, તો અહીંયા આજના દિવસે એ ફરીથી કાળ આધારિત ન કરવો. તારીખ્યા ઉપર ધર્મ નથી. ધર્મ ક્યાં છે, આત્માની પર્યાયમાં. અને એ પર્યાયમાં ક્યારે પ્રગટ થશે, ધર્મ સ્વરૂપ આત્માને જો ઓળખાણ કરશું તો પર્યાયમાં આપણને પ્રગટ થશે. એમાં આજે આકિંચન્ય, ક્ષમાથી લઈને વધતા વધતા ક્યાં સુધી પહોંચ્યા, ચાર કસાઈ ગયા, અસત્ય ગયું, પ્રમાદ એટલે સંયમ આવી ગયો, ઈચ્છા ગઈ તો તપ આવી ગયો, કોઈની મમતા ન રહી તો ત્યાગ, ત્યાં હવે અહીંયા સુધી પહોંચ્યા તો શું થયું, તો હવે મને કોની જરૂરિયાત છે જગતમાં. એ રીતે વિચાર કરીએ, વિકલ્પ કોનો છે, ત્યાગ કરવાનો હોય કે ગ્રહણ કરવાનો હોય, એક પણ નહીં. વિકલ્પ જ ન હોય તો પછી કરશું શું, તો ત્યાગે શું કરશું, શું કરશું. અરે જે છૂટા છે એનો વિકલ્પ શું કરવો, અને જે કરણ કરવા યોગ્ય હું જ છું તો એનો વિકલ્પ શું કરવો, છે એનો વિકલ્પ શું કરવો, અને નથી એનો વિકલ્પ શું કરવો. ક્યાંક ને ક્યાંક એમાંય સામાન્યપણે જૈનની વાત આવે એટલે પહેલી વાત શું આવે, આમ સામાન પણ લોકો શું, તમારે આમ છોડવાનું બહુ હશે, આ ખાવું ના ન ખાવું ને બધું. અરે એ તો ન ખબર, એને તો બીજી શું અપેક્ષા. આપણે ભાવમાં શું વિચારવું છે, ખરેખર એકાંતે ત્યાગ છે કે ગ્રહણપૂર્વકનો ત્યાગ છે, પેલો એ સિદ્ધાંત. ત્યાગ છે એ ખાલી ત્યાગ છે કે કંઈક ગ્રહણનું. બહારમાં પણ જો વિચારજો, કસ્ટમર આવે છે એ શું આપે છે, પૈસા આપે, માલને પૈસા આપે ને, પછી કાંઈ લઈને ન જાય, લઈને જાય ના ના, એને તો છોડવા જોઈએ, ખાલી પૈસા મૂકી જવાના, પછી માલ તો શું કરે છે, એ શું કરે છે, પૈસા મૂકે છે, માલ લઈ જાય. ચાલો એ તો કરે, વેપારી શું કરે, એ માલ આપી દે, પૈસાને અડે નહીં કાંઈ, તો શું કરે છે, તો જીવનમાં ક્યાં ગ્રહણ અને ત્યાગ બે સાથે નથી. અસ્થિનું ગ્રહણ છે તો નાસ્તિનો ત્યાગ. એ જીવનમાં જૈન દર્શનનો ન્યાથી આગળ લઈ જાય, ક્યાં આગળ લઈ જાય. હવે જે છૂટેલા છે એનો ત્યાગનો વિકલ્પ કરીને પણ શું કરવું છે, અને જે ગ્રહણ કરવા ગયો હું પૂર્ણ તત્વ છું તો છે એનો વિકલ્પ શું અને નથી એનો વિકલ્પ શું. જીવનમાં વિકલ્પે જ આપણને વેદનથી વંચિત રાખ્યું છે. કોઈ પણ પ્રકારના વિકલ્પ, ક્યાં કોઈ પણ પ્રકારના અશુભ વિકલ્પની તો વાત જ નથી. અહીંયા ગ્રહણ ત્યાગના વિકલ્પે શું કર્યું છે, આનંદના વેદનથી આપણને વંચિત રાખ્યું છે. વિકલ્પ છે એ પડદો કરી નાખે છે, આત્માના પ્રત્યક્ષ દર્શન કરવા દેતો નથી. તે અહીંયા તો ખરેખર વિકલ્પ એ જ ઈચ્છા, એ જ શું છે, પરિગ્રહ છે. આજે આવે છે ને આકિંચન્ય, આકિંચન એટલે પરિગ્રહથી રહિત પણું. તો પરિગ્રહ કેટલા પ્રકારના, કે બે પ્રકારના, બહિરંગ અને અભ્યંતર. બહિરંગમાં કોણ આવે, ધન ધાન દાસ દાસી ક્ષેત્ર મકાન સોનું ચાંદી અને કપડાં અને વાસણ, એ રીતે 10 પ્રકાર હોય છે. એમાં પછી બધા જ આવી ગયા. તો એ બહિરંગ પરિગ્રહ છે. હવે એક વિચાર કરીએ, એટલે એમાં કદાચ બાયના સંયોગો જો લઈએ તો અરિયન ભગવાનને પણ છે, મુનિરાજ છે એને મોરપીચ કમંડળ છે, અને ક્યારેક જીનવાણી હોય તો એને પરિગ્રહ કહેશું કે નહીં, કે નહીં. સંયોગો છે અને એમાં એકત્વ પણ જો માન્યું તો એનું નામ શું પડશે, પરિગ્રહ. એને ગ્રહણ કરવાનો, પરી સમસ્ત પ્રકારે ગ્રહવાનો. બાકી તો એ જ્ઞાનનું શું છે, જ્ઞેય છે. આ જેમ દ્રષ્ટાંત આવ્યું ને, સોનું અને ચાંદી બેનું શું થાય છે, બહુ જ ગુરુદેવ વિસ્તારપૂર્વક લીધી ને તો ગાથા તેમ થાય કે આ તો જલ્દી પૂરી કરી નાખશું, આપણે આખો કલાક કાઢ્યો એમાંથી. કેટલું આચાર્ય દ્રષ્ટાંતમાંથી પણ સિદ્ધાંત સાથે કેટલું બધું, એક ક્ષેત્રાવગા હોવાથી વ્યવહાર છે અને સ્વભાવ છે તો અત્યંત ભિન્નતા છે, બે વાત આવી હતી. પણ એવું બધું વિચારતા કરીએ તો કંઈક ખ્યાલમાં આવે, ને તો વાત ચાલી જતી હોય છે. તો અહીંયા અભ્યંતર પરિગ્રહમાં વિચાર કરીએ. અભ્યંતર પરિગ્રહમાં પહેલો કયો શબ્દ વાપરો છે, મિથ્યાત્વ. આશ્રમમાં પહેલો શબ્દ કયો વાપરો છે, મિથ્યાત્વ. જ્યાં મિથ્યાત્વની કેવી વિપરીતતા છે જો ખ્યાલમાં નથી આવતો તો આગળની વ્રતની ને એની તો ક્યાંથી વાત આવે. મિથ્યાત્વ પહેલો આશ્રવ છે, પછી શું છે, અવિરતિ છે, પછી પ્રમાદ કસાઈને પછીની વાત છે. પણ મૂળ મિથ્યાત્વ સૌથી પહેલું, તો પરિગ્રહમાં અભ્યંતરમાં પહેલું મિથ્યાત્વ, પછી 4 કસાય અને 9 નો કસાય. 9 નો કસાય એટલે હાસ્ય, રતિ, રતિ એટલે ગમવા પણ, અરતિ શોક ભય જુગુપ્સા, અને 3 પ્રકારના. તો આ પ્રકારે એ 10 પ્રકાર બહિરંગ અને 14 અભ્યંતર, એનાથી રહીત અકિંચનપણું. અકિંચપણું એટલે હવે એ રીતે વિચાર કરીએ તો નગ્નપણું, જેને દિગંબર છે ને, દિગંબર શબ્દનો અર્થ શું છે, દિગંબર દિક, દિક વત્તા અંબર. દિક એટલે દિશા અને અંબર એટલે વસ્ત્ર. ઓલામાં શ્વેત અને અંબર હોય છે. અહીંયા શું, દિશારૂપી જેને વસ્ત્ર છે, એટલે કે જ્યાં નગ્નપણું માતાએ જન્મા પ્રમાણે રૂપ એનાથી અધિક કાંઈ કર્યું, એનો અર્થ કે રાગનો વિષય વધાર્યો. એ કોઈને એમ થાય આ તમારો એક પક્ષ છે એટલે એવું નહીં, વાડો છે એમ નથી. આ શું છે, એક વસ્તુનું એક સ્વરૂપ છે. એક વસ્ત્ર પણ આપણને કેટલી પરાધીનતા લાવશે, વિચાર્યું છે કોઈ દી, એક વસ્ત્ર કેટલી. પહેલું તો ચલો વસ્ત્રની છૂટ આપી તો શું થશે, પહેલું વસ્ત્ર કેવું લેવું છે, જાડું કે પાતળું લેવું છે, કેવા કલરનું લેવું છે. વ્હાઇટ કલરમાં પણ એક જ શેડ હોય ને, તો કેટલા શેડ હોય, તો એકની પાછળ કેટલા વિકલ્પોનો જન્મ આપણને થશે. એ પછી મેલું થાય, ફાટી જાય, શું કરવું છે બધું. મેલું થાય તો શું છે, ધોવું છે. ધોવા માટે શું જોશે, સાબુ સાથે શું જોશે, પાણી. પછી શું કરવું પડશે, સુકાવવું પડશે. ઉડી ન જાય તો ક્લિપ મારવી પડશે, ધ્યાન રાખવા બેસવું પડશે. કોઈ ઉંદર કાપી ન જાય, કોઈ ચોરી ન, ક્યાં સુધીના વિકલ્પો. તો ગ્રસ્ત દશાથી શું મોટું જુદું કર્યું, જીવનમાં ફરીથી વસ્તુના સહજ સ્વરૂપને ક્યારે પણ સંપ્રદાય ન માનવું. સોનાને સોનાપણે માનવું એ કોઈ સંપ્રદાય છે, એ વાળો છે કે સત્યનું સ્વીકાર છે? એમ દિગંબર પણ એ વસ્તુનું સ્વરૂપ છે. એવું સહજ દશા જીવનમાં ન થાય તો છઠ્ઠું સાતમું ગુણસ્થાન આવી શકવાનું નથી. અકિંચન્ય પણ પોતાના પૂર્ણ તત્વનો જ્યાં સ્વીકાર આવી ગયો પછી હવે કોની જરૂરિયાત આવે? સો ટચનું સોનું થયું પછી એને કેટલું અગ્નિ દેવાની? એમ જ્યાં સમસ્ત પરિગ્રહથી રહિતપણું, આજે આ ગુરુદત્તસિંહે તો લીધું શાસ્ત્રની એની વાત લીધી ને કે એ હોવા છતાં મોરપીચ કમંડળ હોવા છતાં એને પરિગ્રહ કેમ ન કહેવાય? કેમ ન કહેવાય? કારણ કે રાગના વિષય નથી. જે કમંડળ છે એ શૌચ માટેનું છે અને મોરપીચ છે એ અહિંસા માટેનું છે. રાગના વિષય તરીકે નથી કે મારે કમંડળ કેવું જોવે, કેવું જાય ચંદનના લાકડાનું જોવે એવું નથી, કારીગરી વાળું જોવે એવું નથી, એવી રીતે મોરપીચ. એ સહજપણે મુનિ દશાને યોગ શૌચ હોય અને તીર્થંકર હોય એને તો મોરપીચ કમંડળ ન હોય. કારણ કે એમને શું હોય છે, જન્મથી શું હોય છે, આહાર હોય પણ નિહાર ન હોય. એને એવી પુણ્યની પ્રકૃતિ છે કે અનાજ ખાધેલામાંથી કોઈ એવી અશુચિ થાય એવું એવા પરમાણુ ન હોય. આ બધી કલ્પના લાગે એવું લાગે છે, પણ એ પુણ્ય કોને કહેવાય કે આહાર લે એમાં એવા પરમાણુ ન હોય કે અશુચિ રૂપે પણ મેં મને એ જન્મથી એમને પરસેવો ન હોય, પડછાયો ન પડે, પુન કોને કહેવાય છે? તો એ રીતે અહીંયા અકિંચનપણું પૂર્ણ તત્વનો સ્વીકાર, એને કોઈ પ્રત્યેની ઈચ્છા વાંછા એને આવવા ન દે, આ એનું નામ સાચું અકિંચનપણું કહેવામાં આવે. તો ભિખારી નહીં અકિંચન કહેવાય જેની પાસે કાંઈ ન હોય. અને મુનિરાજ પાસે કાંઈ ફરક છે? કાંઈ શું ફરક છે? બે પાસે કાંઈ નથી, બે અકિંચન છે. તૃષ્ણા પૂરી છે અને ઉદય હોવાથી એક સંયોગ નથી. અહીંયા તૃષ્ણા નથી અને પુન તો એવા કોઈ દેહ તો બધું આવી જાય એવું છે પણ એને સ્વીકાર્ય નથી. મારી સાધનાને બાધક થાય એવો મારે વિષય પણ શું કામ જોવે? તો એવી ઉત્કૃષ્ટ દશામાં એ મુનિરાજ એ વિચરી રહ્યા છે. એમને આ કિંચનપણું હોય છે. આના ઉપરથી આપણે વિચાર કરીએ ફરીથી. પરિગ્રહ એટલે શું આવ્યું? વિષય બાય પદાર્થ કે ઈચ્છા. આ કિંચનપણું ક્યાં આવ્યું? પદાર્થનો અભાવ કે ઈચ્છાનો અભાવ? અને એવું ક્યાંય સમયસારમાં આવે એવું ક્યાંય આવે? ક્યાંક ક્યાંય આવે? ક્યાં આવે? આવે તો હા, તો વાંધો નહીં, સારું છે. ચાલો આપણે કાઢશું. કઈ ગાથા? કેટલામો અધિકાર? કઈ ગાથા? નિજરા અધિકાર ગાથા 210. આમાં 330 પાનું છે. પ્રતિકરણ બોલીએ છીએ ને, અને એમાં આચાર્યદેવ સામાન્યપણે તો વાત કરી, પછી એના ભેદ કરવા માટે ચાર બોલ લેશે. પુણ્ય, પાપ, અસન અને પાન, બે પ્રકારની અંદરની ઈચ્છા અને બહારના સંયોગ સહિતની છે. મળ્યું 210 પાનું. એ પહેલાંની ગાથાઓમાં શું આવ્યું છે? એ પહેલાંની ગાથાઓમાં એટલી બધી નિજરા કોને થશે? કોને થશે? સંયોગો પ્રત્યેની એટલી ઉપેક્ષા વૃત્તિ કે ચાર પ્રકાર કીધા, છેદાવવા, ભેદાવવા, કોઈ લઈ જાઓ અથવા નષ્ટ. પછી તો કે તું જેટલું માનવું એટલું માને, અન્ય કોઈ રીતે જા, પણ પરિગ્રહ મારો, આ જેને ભાવના પ્રગટ થઈ છે એને નિજરા થાય છે અને એનું નામ અનિચ્છક અપરિગ્રહ કીધું છે. કોઈ પદાર્થની ઉપેક્ષા આમ કાંઈ સાવ હોય, પૈસા આપણા પૈડા હોય, આપણા હોય અને કોઈ લઈ જાય તો એ અહીંયા પૂરતું છે, બહાર જઈને તો કોના છે? જો આ એક ફરીથી વિચારવા જેવું. અંદરમાં અભિપ્રાય શું બોલે છે? મારા. અને આ મારાપણાનો અભિપ્રાય જાય તો દુઃખ છે અને આવે તો સુખ છે. મૂળ પાયો શું છે? પદાર્થથી નથી, મૂળ પાયો છે નથી છે પોતાના અભિપ્રાયથી આખી મારાપણાના અભિપ્રાય તને ત્યાં ગયું એ ખરાબ છે અને મળ્યું એ સારું. નિયમસારમાં પદ્મમલધારી દેવ તો કહે છે આ આજે ગુરુદેવ પણ લીધું ને, પૂતગલ યથાર્થ પૂતગલ કોને કહેવાય, નિશ્ચય પૂતગલ કોને કહેવાય, છૂટો પરમાણુ છે, સ્કાંદય વ્યવહાર છે. એમ કેમ હશે, એમ કેમ હશે, છૂટો પરમાણુ જ યથાર્થ નિશ્ચય એ પૂતગલ છે. સ્કંદને જો યથાર્થ પૂતગલ માનશો તો છૂટા કેમ પડે, પદાર્થ હોય તો એ છૂટો એમાંથી શું પડે, કોઈ ગુણ પણ છૂટો ન પડે, પ્રદેશ પણ છૂટો ન પડે, તો આ તો છૂટો પડે છે. માટે એ સ્કંદરૂપ છે, એ સમૂહરૂપનું છે, એક એક પરમાણુ ત્યાં એક એક દ્રવ્ય છે અને એકબીજા પરમાણુ વચ્ચે તો અન્યનો ભાવ છે, એ કોઈ એક પદાર્થ નથી. તો એ રીતે આખી એ વાત લીધી હતી. એ તો બે વાત આવી હતી ને એમાં કે શું છે પરસ્પર એકબીજા કેવું છે, અને એ વાત આવી હતી જ્ઞેય આધારિત કેવળ જ્ઞાન છે કે બે પ્રકાર સહેજે કે જ્ઞેયો જ્ઞાનમાં જણાય છે તો એ નિમિત્ત છે, અને જ્ઞાન કેવળ જ્ઞાન છે એને જાણે છે, બે પ્રકાર છે પરસ્પર. જેમ ઓલામાં આવ્યું હતું ને પરસ્પર શરીર અને આત્માને બેને પરસ્પર શું છે એક ક્ષેત્ર આવગા સોનું ને ચાંદી, એમ અહીંયા જે લોકાલોક છે એ જ્ઞાનમાં શું થાય છે એને નિમિત્ત છે, એ નિમિત્ત છે. લોકાલોક આધારિત જ્ઞાન નથી, એ પણ એક સરસ શબ્દ હતો. જ્ઞેય આધારિત જ્ઞાન છે, વાત આગળ પણ એમાં જ પ્રવચનમાં પહેલી શું આવી હતી વાણી ગુરુદેવસિંહ એ વાત ક્યાંની લીધી હતી, ખાન્યા તત્વ ચર્ચાની વાત લીધી હતી. ત્યારે પ્રશ્ન થયો હતો કે જે દિવ્ય ધ્વનિ છે, કારણ કે ઓલું આવ્યું હતું ને ભગવાનની દિવ્ય ધ્વનિ કેવી છે, જાને કાનમાં અમૃત અમૃત રેડતા હોય એવું બધું, એટલી ક્યાં મહિમા આવે છે. તો એક પ્રશ્ન જ એમાં થયો કે ભગવાનની વાણી કોને આધારિત છે, દિવ્ય ધ્વનિ કોને આ છે, કેવળીથી પ્રમાણિક છે, બરાબર છે ને, કેવળીએ કીધેલી છે માટે સાચી છે, એવું જ પ્રશ્ન થયો હતો ને એમાં. તો બરાબર છે ને, વાત તો સાચી છે ને, કેવળી પ્રમાણિક છે ને, પુરુષ પ્રમાણ વચન પ્રમાણ આપણે કહીએ. અરે એક ઉપકારને વશ ભલે કહે, બાકી વાણી પોતે પોતાથી પ્રમાણિક છે, કારણ કે વાણીનો એક સ્વભાવ છે સ્વપરને કહેવાની તાકાત. વાણીમાં શેની તાકાત છે, સ્વપરને કહેવાની, જ્ઞાનમાં શેની છે, સ્વપરને જાણવાની. એ તો કેવળી પરમાત્માના નિમિત્તે એને મહિમા માટે કે કેવળીની વાણી છે, જેથી એમાં આગળ કોઈ પ્રશ્નનો પ્રશ્ન જ ન ઉઠે તો એ વાણી પણ પોતાય. એમ અહીંયા જ્ઞેય આધારિત જ્ઞાન હોત તો શું થાત, અરે તો કાંઈ વાંધો ને, સૌથી સારું તો કોઈને કોઈને અજ્ઞાન જ નહીં થાય. જો જ્ઞેય આધારિત હોય તો જ્ઞેય પર છે તો પર રૂપે જણાશે ને. અત્યારના શું થાય છે, આમાંય ભૂલ છે ને, સર્પને દોડી જાણીએ છીએ, કોઈ દી નહીં જણાય. જ્ઞેય આધારિત જ્ઞાન નથી, જ્ઞેય એમાં નિમિત્ત થાય છે, બરાબર છે, જ્ઞાન એને, જ્ઞાન એટલે એના અસ્તિત્વને માટે, બાકી બે પોતપોતાના નિમિત્ત નૈમિત્તિક સંબંધ બહુ જ વિચારવા જેવું. શું છે, કોની જાહેરાત છે, પરાધીનતાની કે સ્વાધીનતાની, સ્વાધીનતા છે. ભલે સંબંધ છે પણ નિમિત્ત નિમિત્ત રૂપે છે, નૈમિત્તિક નૈમિત્તિક એક સંબંધ દેખાડ્યો, બાકી કોઈ કોઈના આધારિત હોતું સંબંધમાં પણ એક ક્ષેત્ર આવગા સંબંધમાં પણ એ બે સ્વાધીન છે. નિમિત્ત નૈમિત્તિક એ પરાધીનતા નથી, એ કરીએ છીએ એ જુદી વાત છે, બાકી ફરીથી રાગ કેવી રીતે કર્યો છે, ચારિત્ર મોહનીના ઉદયને આધારે, દર્શન મોહનીમાં મિથ્યાત્વ, રાગમાં કોણ આવશે, ચારિત્ર મોહના ઉદયના આધારે નહીં, અથવા રાગ કરી દો અને પછી ચારિત્ર મોહનીનો ઉદય ન હો, રાગ કરો પણ ચારિત્ર મોહનો ઉદય ન હોવો જોઈએ, તો કરી દે ન બને ને, ન જ બને ને, કારણ કે એના આધારે રાગ થાય છે. અરે ભાઈ કોઈ કોઈના આધારિત છે નહીં, એ ગુરુદેશ એક સરસ શબ્દ, સ્વાધીનપણે એ પરાધીન થયો છે. શું છે, સ્વાધીનપણે એટલે પોતે અજ્ઞાન ઊભું કરીને પરાધીન થાય, કોઈ જબરજસ્તી એને પરાધીન નથી કરાયું, કર્મના ઉદયે પરાધીન નથી કરાયું. કર્મનો ઉદય જો પરાધીન કરાય તો છૂટશું કે દે આપણે, તો પરાધીનતામાં પણ શું છે આપણી સ્વાધીનતા છે. ક્યાંક આવા શબ્દો ક્યાંક યાદ તો રહી જશે કે નહીં, કે કોઈ મને પરાધીન, બારમાં એવી જ વૃત્તિ હોય આણે આવીને મને ગુસ્સો કરાયો, બહુ સિમ્પલ લોજિક છે ને, બરાબર ને? હું તો શાંત બેઠો તો પણ એણે આવીને સારી વાત છે, બીજા તને ગુસ્સો કરાવે છે, તો જ્ઞાનીની વાણી સાંભળીને મને સમ્યક દર્શન થયું, એમ કોઈ યાદ નથી આવતું. જ્ઞાન ન કરાવે, ન્યા બધા કરાવે બધું તને. તો અહીંયા આપણે ફરીથી બહુ સરસ, અહીંયા આજ પરિગ્રહની વાત છે તો નિજરા અધિકારમાં પરિગ્રહની વાત આપણે, તો કેટલી ઉપેક્ષા થઈ ગઈ કે કોઈ લઈ જાઓ, છેદાવ અને ભેદાવ. છેદાવ એટલે ટુકડા થાવ અને ભેદાવ એટલે ભૂકો થાવ. બે વસ્તુ હોય છે, અથવા કોઈ નષ્ટ થઈ જાઓ, બળી જાઓ ને, અથવા કોઈ ચોરી કરીને લઈ જાઓ, અથવા અન્ય કોઈ રીત જાઓ, પણ પરિગ્રહ મારો. અને એવી માં ભાવનામાં હવે કહે છે જ્ઞાની એ અપરિગ્રહી કેમ છે? હજી ચોથા ગુણ સ્થાન વર્તે. અહીંયા તો આપણે મુનિરાજની વાત છે, અહીંયા તો ચાલ એની ટીકા વાંચીએ. 330 પાને નીચેની બે લાઈન છે ને ટીકા. ઈચ્છા પરિગ્રહ છે. શું શબ્દ છે? જો આખી આ આપણી વિચારધારા, વિચારસરણી અને આચારદેવનું બે જુદું છે. આપણને પરિગ્રહ શબ્દ આવતા કોના ઉપર નજર થાય છે? એકલા પરિગ્રહના નિમિત્તો નહીં, સ્વયં ઈચ્છા એ પોતે પરિગ્રહ છે. આપણે તો એના નિમિત્તોને પરિગ્રહમાં અહીંયા તો કે, એટલા માટે પહેલો શબ્દ શું આપ્યો? મૂળ શું છે? ઈચ્છા ઉત્પન્ન થઈ સંયોગને પરિગ્રહનો ઉપચાર આવશે. પણ જો તને ઈચ્છા જ નથી તો એ જ્ઞાનનું જ્ઞેય થઈ જશે. ઈચ્છા એ પરિગ્રહ છે. હવે હવે શું લખ્યું? તેને પરિગ્રહ નથી. આ શું વળી? તેને એટલે કોને નથી? જો કેટલું આપણને એમ થાય ને, પેલા આમ લખવું જોઈએ, જેને ઈચ્છા નથી તેને પરિગ્રહ. બહુ સિમ્પલ હતું, આ સાવ ઊંધું કર્યું. તેને પરિગ્રહ નથી જેને, તો શું કરવું? આમાં આચાર્યે કીધું પરિગ્રહ પહેલું નામ નહીં આપી દેતો. જેવી રીતે જગતમાં નિમિત્ત કેટલા, નિમિત્ત કેટલા, આખું જગત નિમિત્ત છે ને. ધર્માસ્તિકા શેમાં નિમિત્ત છે? ગતિમાં નિમિત્ત છે. અધર્માસ્તિકા શેમાં? ગતિ પૂર્વક સ્થિત. વેરી ગુડ. નિમિત્ત છે કે નહીં બધા જગતમાં? છે ને. અરે ભાઈ, તે નૈમિતિક અવસ્થા વગર નિમિત્ત ક્યાંથી ગોતી કાઢ્યું? તે ઉપાદાન વગર નિમિત્ત ક્યાંથી ગોતી કાઢ્યું? એમ તને ઈચ્છા નથી તો પરિગ્રહ ક્યાંથી કાઢ્યું? આ તો સારું ભાઈ, અમે ઈચ્છા નહીં કરીએ, પરિગ્રહ રાખશું. બધા પ્રશ્નો તો બધા કરી શકે એમ છે, બરોબર છે કે નહીં? અમે ઈચ્છા નહીં કરીએ પણ વસ્તુ, અરે હજી તો વસ્તુ આવ્યા પેલા ઈચ્છા ઊભી કરી નાખીશ. તે શું છે? અમે રાખશું કહીને શું કર્યું અંતે? તો તે હજી તો ઓલો પદાર્થ આવે કે ન આવે તે તો અહીંયા તૃષ્ણા ઊભી કરી દીધી. બહુ સિમ્પલ શબ્દો જો આ વાંચીએ તો આપણને એમ ખ્યાલ આવી જાય. શું આચાર્ય દેવે નિજરા અધિકાર છે સમ્યક દ્રષ્ટિને કેમ નિજરા થઈ રહી છે, ક્યારે થાય છે? કારણ કે ઈચ્છા નથી. જેટલી ઈચ્છાનો અભાવ છે એટલું નિરંતર નિજરા થઈ, અને જો ઈચ્છા નથી તો પરિગ્રહ કોને કહેશો? તો તેને ઈચ્છા નથી અને તેથી તેને પરિગ્રહ નથી. આ રીતે કરીને જયચંદજીએ થોડો ખુલાસો કર્યો છે. પહેલું 210માં જો પુણ્યની વાત આવી, અને પછી 211માં કોની વાત આવી છે? પાપની. અને એના પછી 212માં કોની વાત આવી? અસન. અસન એટલે શું હશે? ખાવું, ભોજન. અનસન કહે ને એનાથી ઉપવાસ, ઉપવાસને અનસન કહેવાય, અને અસન એટલે ભોજન, ખાવું. એને એનો જો ભાવાર્થ છે એમાં ખુલાસો સરસ થોડો વાંચીએ આપણે. 333 પાનું છે. જ્ઞાનીને આહારની પણ ઈચ્છા નથી, તેથી જ્ઞાનીને આહાર કરવો તે પણ પરિગ્રહ નથી. શું સ્ટેટમેન્ટ આવ્યું? જ્ઞાનીને આહારની પણ આહાર હોતો નથી. ફરીથી જ્ઞાનીને આહાર હોતો નથી, નહીં. અચ્છા ચલો, પછી જ્ઞાનીને આહારની પણ ઈચ્છા નથી, આહારની ઈચ્છા ન હોય. છઠ્ઠે ગુણસ્થાને મુનિરાજને ન હોય, અને ન હોય તો આરદાન છે ના થાય? તો વિકલ્પ એટલે શું? વિકલ્પની ઈચ્છામાં શું ફરક? શું ફરક? વિકલ્પ શું ને ઈચ્છા શું? શું ફરક? વિકલ્પ રાગ ઈચ્છામાં શું ફરક છે? કાંઈ ફરીથી અહીંયા નથી લખ્યું બિટવીન લાઇન્સ કે ઈચ્છા એકત્વ પૂર્વકની ઈચ્છાને, બાકી તો અસ્થિરતાનો તો છઠ્ઠે ગુણ સ્થાને પણ છે. પણ આ ઈચ્છા એટલે શું છે, એમાં એકત્વ પૂર્વકની ઈચ્છા નથી. તો જ્ઞાનીને આહારની પણ કહીને, બીજાની તો નહીં પણ આહારની પણ, અને એમાં ઈચ્છા એટલે એનો ખુલાસો આગળ જ આવશે, એકત્વ પૂર્વક નથી. અને તેથી જ્ઞાનીને આહાર કરવો તે પણ પરિગ્રહ નથી. પરિગ્રહ નામ નહીં પડે એ, હવે એનો ખુલાસો. અહીં પ્રશ્ન થાય, આહાર તો મુનિ પણ કરે છે, તેમને ઈચ્છા છે કે નહીં? આવ્યું પ્રશ્ન, કારણ કે તમે જ્ઞાનીની વાત, અમે તો મુનિરાજની વાત કરી કે મુનિરાજને આહારની ઈચ્છા હોય કે નથી હોતી? હોય છે ને. તો પછી એને ઈચ્છા છે કે નહીં? આહાર કરે છે તો ઈચ્છા છે કે નહીં એનો? અને આ ઈચ્છા વિના આહાર કેમ કરે? તમે એમ કહો કે આહાર તો કર્યો પણ ઈચ્છા નહોતી, તો એવી ભાઈમાં અહીંયા આપણી ભૂમિકાની વાત છે. બાકી અરિયંત પરમાત્માને શું હોય છે એની તો પ્રશ્ન જ નથી. વાણી છૂટે છે, વિહાર થાય છે અને ઈચ્છા નથી, એટલે બધું આ એક છદ્મશ ને આપણી ભૂમિકાને યોગની વાત છે. બાકી તો અરિયંત પરમાત્માને વિહાર હોય છે તો ઈચ્છા હોય છે કે અમારે અહીંયા વિહાર કરવો છે, પછી વાણી માટે નહીં, એ સહજપણે હોય છે. પ્રવચન સારમાં બધા ખુલાસા છે એમાં, કે એ ઈચ્છા વિના એ, અને એટલા માટે ઔદ્યોગિક ક્રિયા છે પણ એને ક્ષાયકી ગણી છે. કારણ કે આ તો બધું ઔદ્યોગિક છે ને, બારમાં યોગ, યોગથી થયું ને, તો યોગ શેમાં આવે? ઉદયમાં, ઔદ્યોગિક ભાવમાં આવે છે ને, એકવીસ પ્રકાર એમાં. તો એને આવું હોવા છતાં ઈચ્છા નથી, માટે એને નામ શું કહેવાય? ક્ષાયકી. એ બધું એમાં વિષય. અહીંયા તો કે આહાર તો કરે છે, તો અને આ તો ઈચ્છા વિના આહાર કેમ કરે એનું સમાધાન. જો હવે સરસ કર્મો સાથે વર્ણન કરીને આપણને લેશે. આપણે કોઈ દી એવું ભોજન કરવા બેઠા છે ને, આવું વિચાર્યું પણ નહીં હોય. પહેલું શું લીધું? અસાતા વેદની કર્મના ઉદયથી જઠરાગ્નિ ક્ષુધા ઉપજે છે. જઠરાગ્નિ રૂપ ક્ષુધા ઉપજે છે. પહેલું ક્યાંથી શરૂઆત કરી? જો ભૂખ લાગી, જઠરાગ્નિ કે ને, ભૂખ લાગી એને કાંઈક કે ને, એસિડ એમાંથી સ્ટમકમાંથી છૂટે છે. એ બધી કોની વાત આવી? શરીર સંયોગની. અને એના માટે કયો કર્મ લીધો? અઘાતી છે ને. વેદની કર્મ શેમાં આવે? અઘાતીમાં. અને એમાં અસાતાનો ત્યાં ઉદય છે, અને ફેરફાર ક્યાં થાય છે? શરીરમાં. નો કર્મને એને અઘાતીને સંબંધ છે, હજી અહીંયા જીવનું કાંઈ ઇન્વોલ્વમેન્ટ નથી આવ્યું. અઘાતી કર્મનો ઉદય છે, અને અહીંયા નો કર્મમાં શરીરમાં. પણ ત્યાં તો થઈ જાય ભાઈને, શરૂ થાય મને ભૂખ લાગી, શરીરમાં કાંઈક ફેરફાર થાય ને, શરૂઆત ક્યાંથી થઈ જાય છે? કેમ આવું બધું કેમ થતું હશે? એટલે આપણી બુદ્ધિ કામ નહીં કરતી. બુદ્ધિ નથી કામ કરતી, મોં કામ કરે. બુદ્ધિ કામ કરતી હોત તો ભિન્નતાની ખબર પડત, મોં કામ કરે છે. કારણ કે શરીરમાં એટલું એકત્વ કરીને બેઠા છીએ, શરીરનો ફેરફાર એટલે જાણે મારો ફેરફાર. હવે એનાથી આગળ શું થયું? કે ત્યારે વીર્યાંતરના ઉદયથી તેની વેદના સહી શકાતી નથી. ફરીથી શું થયું? ભૂખ લાગી, શરીરમાં ફેરફાર થયો, એનાથી નિમિત્તે શું થાય છે? વેદના. વિષય વીર્યનું એટલે એક સહન કરવાની એટલું સામર્થ્ય નથી, પુરુષાર્થ તો એવું જ નથી, ઉપયોગ નથી બદલાવો, અને એટલા માટે શું થાય છે? અંદરમાં વેદના થાય છે. આ કોણ આવી ગયું? જીવના પરિણામમાં આકુળતા નિમિત્ત કોણ આવી ગયું? ઘાતી કર્મ. ઓલું પેલું શું હતું? શરીરનો ફેરફાર તો કોણ હતો? અઘાતી હતું, નો કર્મ ને અઘાતી. અહીંયા વેદના જીવના પરિણામમાં થાય છે, તો ત્યાં શું થાય છે? એ વીર્યાંત. હવે તે સમય સાથે શું થાય છે? સહન થતી નથી તો શું થાય છે? ચારિત્ર મોહના ઉદયથી, શબ્દ છે કયો લીધો? દર્શન મોહ નો લીધો. કેમ શું વયો ગયો? દર્શન મોહ વયો ગયો છે. શું છે? આ તો બેયને લાગુ પડે. અહીંયા તો મુનિરાજ લઈએ તો નથી, બાકી તો આપણને પણ છે. એમાં તે વખતે મને થયું એવો દર્શન મોહનો છે એકત્વ. મને ભૂખ લાગી એ થયું શરીરનું એકત્વ, એ શું છે? દર્શનમાં. અહીંયા તો મુનિરાજ જ્ઞાની ઉપર ચાલી ને, એટલા માટે તો એમને દર્શન મોહ નથી. તો શું છે? ચારિત્ર મોહના ઉદયથી આહાર ગણની ઈચ્છા ઉત્પન્ન થાય છે. શું થાય છે? ચારિત્રમો રાગ થવો એ શેમાં છે, ચારિત્ર મોહમાં એકત્વ કરવું શેમાં છે, દર્શનમાં. તો ચારિત્ર મોહના ઉદયથી, અને આ કેવી કહેવાય, દર્શન મોહ નથી એટલે અસ્થિરતાનો રાગ, એકત્વપૂર્વકનો રાગ નથી અસ્થિરતાપૂર્વકનો. ચારિત્ર મોહના ઉદયથી આહાર ગણની ઈચ્છા ઉત્પન્ન થાય છે, અને તે સમયે એ અપેક્ષાએ વિચાર કરીએ તો મુનિરાજને આહારની ઈચ્છા છે એટલી અલ્પ આકૃતા છે, પણ જો જ્ઞાનથી વિચાર કરીએ તો એ અજ્ઞાતા છે. છે આગળ શબ્દ આવ્યો, તે ઈચ્છાને જ્ઞાનની કર્મના ઉદયનું કાર્ય જાણે છે. આ ભેદજ્ઞાનનું બળ, ચારિત્રમાં કમજોરી છે તો ઉદય આવ્યો છે, અસ્થિરતાનો રાગ ઊભો થયો છે એટલી અલ્પ આકૃતા છે, પણ તે સમયે જ્ઞાનમાં શું ચાલે છે, ભેદજ્ઞાન ચાલે છે કે આ બધું કોની રચના છે, આ બધું કર્મના નિમિત્તે રચના થઈ, મારો મૂળ સ્વભાવ નથી. અને શ્રદ્ધામાં શું છે, શ્રદ્ધામાં શું છે, શું શ્રદ્ધામાં પૂરેપૂરું શું છે, ઉદયને એ સ્વીકારે છે, નો કર્મની રચનાને સ્વીકારે છે, ઉત્પન્ન થયેલા અસ્થિરતાના રાગને સ્વીકારે છે, કોને સ્વીકારે શ્રદ્ધા. આટલું તો વર્ણન કરી દીધું, બધાને શ્રદ્ધા બધાને સ્વીકારે છે, શ્રદ્ધાની આપણે વાત. પહેલું ફરીથી, ચારિત્રમાં શું આવ્યું, ચારિત્રમાં એટલો રાગ ઊભો થયો છે તો અસ્થિરતાનો રાગ છે, તો એટલી અલ્પ આકૃતા પણ દુઃખ છે. ચારી રાગ સાથે છે ને, એટલે તે વખતે જ્ઞાન શું કરે છે, જ્ઞાન જાણે છે કે આ સંયોગની રચના છે, મારા સ્વભાવમાં ઉદય પણ નથી સંયોગ પણ નથી, સ્વભાવમાં તો આકૃતા નથી. તો શ્રદ્ધા શું સ્વીકારે છે, સંયોગને ઉદયને રાગને કોને સ્વીકારે છે. અરે ત્રણેય નહીં, હું તો એક નાયક ભાવ છું. શ્રદ્ધાને તો પ્રકાર જ નથી, એમાં બે પ્રકાર નથી, એ તો એક પૂર્ણપણે એ પોતે હું પરિપૂર્ણ જ્ઞાયક પરમાત્મા છું. ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે મુખ્ય નયના હેતુથી. આવે છે ક્યાં, આવે છે પ્રતિક્રમણમાં આવે છે ને, ક્યાં આવે છે. જો એમણે બહુ સુંદર રીતે વાક્ય લખી છે કે ઈચ્છા દશાએ ભાવનામાં મુખ્ય નયના હેતુથી, અને એ રીતે શ્રદ્ધા અપેક્ષાએ કેવળ જ્ઞાન. શ્રદ્ધામાં તો હું કેવળ જ્ઞાન સ્વભાવી આત્મા છું એ જ નિરંતર રહ્યા કરે. ખાવાના પરિણામ વખતે પણ આ શ્રદ્ધાનું બળ છે. જ્ઞાન જાણે છે ચારિત્રમાં છે એને દુઃખરૂપ છે એને હેયરૂપ, પણ શ્રદ્ધા આ રીતે આખી, અને આવી દશાવંત જ્ઞાનીને કહે છે કે ઈચ્છા નથી. ઈચ્છા એ પરિગ્રહ છે, અને એને ઈચ્છા નથી માટે જ્ઞાનીને પરિગ્રહ નથી, અને તેથી એને નિદ્રા થયા કરે છે. જો એનાથી સરસ આગળ તો ઘણું વર્ણન લખ્યું જયચંદજીએ, એ રોગ સમાન જાણીને તેને મટાડવા ચાહે છે. કોને કોને રોગ, કોને કોને, ઈચ્છાને રોગ સમાન જાણે. ફરીથી શું શબ્દ વાપર્યો છે, ઈચ્છાને રોગ સમાન, અને રોગ હંમેશા રહેવી આપણને બરોબર ને, નહીં ને રોગ રોગ હોય તો બે ચાર જણા ખબર કાઢવા પણ આવશે, નહીં તો કોઈ સામું ન જોવે. શું છે રોગને શું કરીએ છીએ, આ અભિપ્રાય બહુ જ ખરાબ છે. અંદરમાં એવું છે અને બહારમાં તો કે શું છે, ઈચ્છા નહીં ડિઝાયર કે શું કે, ડિમાન્ડ વોન્ટ્સ ઇઝ ધ મધર ઓફ એ ઓલ ધ બરોબર ને. કેટલું સરસ વાક્ય, આમ મજા આવે એવું છે ને. અરે અહીંયા કહે છે દરેક તારી ડિઝાયર છે ને એ સંસાર પરિભ્રમણની મધર છે. ચાર ગતિમાં હજી તારે શું કરવું છે, પરિભ્રમણ કરવું, કારણ કે તને પૂર્ણ તત્વનો વિશ્વાસ નથી. હું એવું પૂર્ણ તત્વ છું કે મને અણુ માત્ર પણ રાગની આવશ્યકતા નથી. પણ એવું ક્યાં શ્રદ્ધાનું બળ છે, જ્ઞાનનો ક્યાં વિવેક છે, એક એક ઉદયમાં એકાકાર થઈ જાય છે આપણે. એક સામાન્ય વાત લાગતી હોય પણ આચાર્ય દેવે આ કેટલી સુંદર રીતે આપણને આમાં કે જ્ઞાનનું એક પરિણમંતુ જો એમને ઈચ્છા જ નથી. આવું ચોથે ગુણસ્થાને ન હોય એ જ જ્ઞાનીની અદ્ભુતતા છે. શ્રદ્ધામાં પૂર્ણતાનો વિશ્વાસ છે, જ્ઞાનમાં પૂરો વિવેક છે કે આ મારું સ્વરૂપ નથી, ચારિત્રના પુરુષાર્થની અધિક ઓછપથી એ આવો ઉભો થઈ ગયો છે. તો એને કેવું જાણે છે, રોગ સમાન જાણી તેને મટાડવા ચાહે ઈચ્છે છે. આપણે ઈચ્છાને વૃદ્ધિ ઈચ્છીએ છીએ. અરે તને કાંઈ આવી ઈચ્છા ન થાય, આમ જાણે કોઈને ઈચ્છા ન થતી કેવો માનીએ આપણે, સાવ ડલ માનીએ. તને આવી ઈચ્છા નથી, અરે આટલું સરસ મજાનું આમ જો નેચર કેટલું બધું ખુલ્લું છે અને તને કાંઈ ન ગમે, સાવ કેવું રસ લાગે. હા અહીંયા કહે છે ઈચ્છા તને થઈ છે એ જ દેખાડે છે તું અત્યંત પરાધીન દુઃખી છે. જ્ઞાની તેને રોગ પણ જાણીને મટાડવા ઈચ્છે છે. ઈચ્છા પ્રત્યે અનુરાગરૂપ ઈચ્છા જ્ઞાનીને નથી. શું આવ્યું? ઈચ્છાની ઈચ્છા. આ શું આવ્યું? આ તો બધું એલ્જેબ્રામાં હોય ને, સ્ક્વેર કરીએ ને, એમાં ઈચ્છાની ઈચ્છા, રાગનો રાગ. આ શું હશે? રાગ ગુણા રાગ. ચારિત્રમાં રાગ છે અને શ્રદ્ધા એને ટેકો આપે છે. આ રાગનો રાગ છે. આ મિથ્યાત્વ સહિત ઈચ્છાની ઓલામાં સ્ક્વેર હોય ને એલ્જેબ્રામાં. સ્ક્વેર એટલે શું? રિપીટેડલી એને મલ્ટીપ્લાય કરવાનું. મન ટુ ટાઈમ્સ કરીએ, ઓલું થ્રી ટાઈમ્સ થ્રી ટાઈમ. એમાં અહીંયા શું છે? રાગનો રાગ. રાગ મલ્ટીપ્લાય બાય રાગ. ચારિત્રમાં તો રાગ છે અને સાથે શ્રદ્ધામાં પણ રાગનો ટેકો છે એને, શ્રદ્ધાનો. તો અહીંયા અનુરાગ ઈચ્છા નથી, અર્થાત તેને એમ ઈચ્છા નથી કે મારી આ ઈચ્છા સદા રહે. માટે તેને અજ્ઞાનમય ઈચ્છાનો આખો ખુલાસો કર્યો. જ્ઞાનીને જે વાત કરી કે જ્ઞાનીને ન હોય, મુનિરાજને આહાર હોય છે. અરે ભાઈ તને ખાલી મુનિરાજમાં આહાર દેખાણું? તને મુનિરાજના ત્રણ કસાયના અભાવની વિતરાગતા નથી દેખાતી? પણ શું થાય, ગુજરાતીમાં નહીં કહી જોવે એવું દેખાય. એનું એક દ્રષ્ટાંત શું છે? ચમારને શું દેખાય? એમાં શું છે? આ ચર્મ ચક્ષુ છે, એનાથી ચામડા જ દેખાડવાના છે. ઇન્દ્રિય જ્ઞાનથી રાગ જ તને દેખાનો છે. મુનિરાજની આવી નિર્ગ્રંથતા નથી. આ રીતે બહુ સુંદર એમાં છે. આપણે થોડાક હવે આપણા ચાલતા વિષયમાં, આ તો આજ અકિંચન્ય એટલે પરિગ્રહ રહિત એટલે શું છે જીવનમાં, ફરી ફરીને વિચારસરણી કરવાની છે. પરિગ્રહથી રહિત એટલે શું? ફરીથી કોઈ પણ પરિગ્રહ કોને જન્મ દેવાનો છે અને ઈચ્છા કોને જન્મ દેવાનો છે? ભવને, સંસારને, સંયોગને, પરિભ્રમણ. રાગ કરો, ઈચ્છા કરો અને ભવ ન મળે એવું નથી. ઈચ્છા એ કેવું છે? રાગ એ કેવું છે? ભવમૂર્તિ છે. આત્મા આનંદ મૂર્તિ છે, રાગ એ ભવમૂર્તિ છે અને શરીર એ રોગમૂર્તિ છે. શરીર હોય અને રોગ ન હોય એમન કલ્પના કરવી, અને રાગ કરી અને ભવ ન મળે એમ ન, અને આત્મા હોય અને આનંદ ન હોય એમ ક્યારેય ન હોય. તો આજે હવે ગાથા તો શરૂ કરશું ને, ચૌદમી ગાથા. કેટલા બોલ એમાં લીધા છે? પાંચ બોલ. અને આ પાંચ બોલથી કોને વર્ણન કરવું છે? એક રૂપ આત્માનું પાંચ પ્રકાર. વર્ણન તો ઘણી રીતે થઈ ગયા, એમાંથી પાંચ બોલે. એક રૂપ આત્માનું પાંચ બોલે અને એનાથી સુસિદ્ધ કરવું છે કે આવા આત્માને જે જાણે તેનું નામ શુદ્ધ નહીં કહેવામાં આવે છે. ત્રણેય લિંક લઈએ આપણે. શુદ્ધ નહીંથી શુદ્ધ આત્માને જાણે અને પર્યાયમાં શુદ્ધતા થયા વગર રહેશે નહીં. શું છે? શુદ્ધ નહીંથી કોને જાણે? શુદ્ધાત્માને. અને તો એને શું પ્રગટ થશે પર્યાયમાં? તો આપણે શું પ્રગટ કરવું છે? શુદ્ધતા. આનંદ જોવે છે તો એના માટે શું જશે? શુદ્ધ વિષય જોશે. અને એના માટે શું જોશે? શુદ્ધ નહીં. તો આ રીતે શુદ્ધાત્માને જાણનાર એ શુદ્ધ નહીં અને એનાથી શુદ્ધતા એટલે આનંદ આપણને પ્રગટ થશે. એમાંથી હવે પાંચ બોલમાં ફરીથી કોની વાત? પહેલેથી શરૂઆત ક્યાંથી આવશે? પહેલી એક પરદ્રવ્યની ભિન્નતા હતી. થોડું આજ ગાથા લઈ લેવી, થોડીક ગાથા, થોડીક પાછી એમાં ટાઈમ જ જોકે પૂરો થશે. કઈ ગાથા આવી હતી આજ? કઈ ગાથા આવી? 27 નંબરની ગાથા. 27 નંબરની ગાથા ચાલી ને? થોડીક આજ ચાલી. 27 નંબરની ગાથા ચાલી કે ન ચાલી? કલશ શરૂ થયો, કલશ પછી કઈ ગાથા ચાલી? 27મી ચાલી કે ન ચાલી? નહીં, 27. એ 26 ગાથા જે છે એ તો પૂરી થઈ ગઈ, પછી કળશ અને પછી હવે કઈ ચાલી? 27 ચાલી કે નહીં? એનું ટાઈટલ વાંચીએ. ત્યાં આચાર્ય કહે છે કે એમ નથી. 63 નંબરનું પાનું 27 ગાથા. નહીં પાકું હતું કે કંઈ નહીં, એટલે મેં કીધું. હવે અમે એક વિચાર કરીએ, આચાર્ય દેવ કહે છે એમ નથી. એમ નથી એટલે શું? આગળ શિષ્યને કહે તું વાત કહે છે ખોટી વાત છે તારી, બરાબર છે? પહેલું તો એમ એમ નથી એનો અર્થ પહેલાં અર્થ કરીએ. એમ નથી એટલે આચાર્ય દેવ શું કહે? તારી વાત સાવ ખોટી છે, શાસ્ત્રમાં આવું લખેલું હોતું જ નથી, તને વાંચતા આવડતું જ નથી. શું તો એમ નથી એનો અર્થ શું કર્યો? જીવનમાં બોજ આપણા માટે બધી શિષ્યમાં આપણે આપણી જાતને મૂકી દેવા જેવું છે. આપણે પણ પ્રથમાનું યુગ વાંચ્યું હોય, એમાં પણ વર્ણન આવ્યું હોય. ઋષભદેવનું વર્ણન આવે તો 500 ધનુષ્ય છે, સિમંદર ભગવાનનું આવે 500 ધનુષ સુવર્ણ વર્ણ છે, કુંદકુંદ આચાર્યદેવનું આવે તો ભરાવદાર શરીરને એવું આવે છે ને જ્ઞાન વૈભવમાં. બધે વર્ણન અહીંયા બે ની તીર્થંકરની અને આચાર્યની સ્તુતિની વાત છે. બે છે, તીર્થંકરની સ્તુતિ અને આચાર્ય, અને બેમાં વાત લખે તીર્થંકર અને આચાર્યની સ્તુતિ અમે લખીએ છીએ, અને વર્ણન કોનું આવે? શરીરનું આવે. તો એટલા માટે શિષ્ય કહે છે અમે તે માન્ય, શરીર ને આત્મા તો એક છે. આપે તો આગળ કીધું શરીર ને આત્મા કદાપિ એક નહીં, કારણ કે આત્મા તો કેવો છે? ઉપયોગ લક્ષણ, ત્યાંથી વાત ગઈ ને 23, 24, 25 ગાથામાં. તો અહીંયા એમ નથી એનો અર્થ શું છે? તે યથાર્થ વાંચ્યું છે, તારી પાસે ભાષા જ્ઞાન બહુ સુંદર છે, જેવું અમે લખ્યું છે એવું જ તે વાંચ્યું છે. ફરક ક્યાં પડે છે? અમારા અભિપ્રાય સુધી નથી પહોંચ્યો. અને તેથી કહે છે એમ નથી, કારણ કે નય વિભાગ એમ છે ને, તું જાણતો નથી. શું શબ્દ છે? તે કોને જાણે? અમારા શબ્દોને. પણ અમે કઈ નહીંથી કથન કર્યું છે એને તું જાણતો ને. તો બે મોટો ફરક છે. તું જેમ ઓલામાં હતું સ્વસ્તિ શબ્દ કીધો, સ્વસ્તિ શબ્દ તો બરોબર સાંભળો, ફરક શું હતું? એના વાચકનું વાચ્ય શું છે ખબર નહોતી. એમ અહીંયા પર અહીંયા પ્રથમાનું યોગમાં ને વાત તો એમ જ આવશે બધી, પણ અમે ક્યાં નહીંથી કીધું તું એ જાણતો નથી. તો એમ નથી, એમ નથી એટલે એમાં શું વાંચ્યું ફરીથી? તે વાંચ્યું બરોબર છે, પણ અમે કઈ અપેક્ષાથી કીધું છે એ તું સમજો નથી. અપેક્ષા સમજો નથી, વાંચવામાં તારી ભૂલ નથી, સમજણમાં ભૂલ. તો એ તું નય વિભાગને જાણતો નથી. હવે નય વિભાગ, તો નયના વિભાગ એટલે તો નેચરલી એક જ હોય ને, તો એકથી વધારે, વેરી ગુડ, બે એકથી વધારે. અહીંયા નય વિભાગ એટલે કેટલા રહેશે? બે. કથનમાં મુખ્ય નિશ્ચય અને વ્યવહાર બે જ છે. અનંત ધર્મો છે ને એ જુદી વાત છે, બાકી કથનમાં મુખ્ય નિશ્ચય અને વ્યવહાર. તો હવે તું એ નિશ્ચય વ્યવહાર જે નયના વિભાગ છે એને તું જાણતો નથી. વાંધો નથી ને, આવો બધો વિસ્તારની જરૂર ન હોય. નામ તો ગુરુદેવ આટલો ખુલાસો કર્યો પછી શું જરૂર? હવે એક ફરીથી વિચાર કરીએ, એમાં સત્યાર્થ કોણ છે અને અસત્યાર્થ કોણ છે? નય વિભાગ કીધા, આપણે નય વિભાગમાં પાછા બે સિલેક્ટ કરી નાખ્યા, નિશ્ચય અને વ્યવહાર. એમાં સાચો કોણ અને ખોટો કોણ? બે સાચા છે તો પછી વિભાગો કામ પાડ્યા. જો બે સાચા હોય તો વિભાગ શું કામ પાડ્યા? વિભાગ પાડ્યા એટલે એમાં કંઈક ફરક તો હોવો જ જોવે. આ બધી માથાકૂળ રહેવા કરતા કોઈ સેલો ધર્મ બતાવી દે, વાત તમારું પૂરું થાય ને અમારું પૂરું થાય, બેનું ફતી જાય. તત્વના ઊંડાણ સુધી ગયા વગર ગંભીર તત્વ હાથમાં નથી આવવાનું. મધદરિયાને તળિયે જાશું તો સમુદ્રની ઊંડપ ખબર આવવાની છે. બાર કાંઠે ઊભા રહીને કાંઈ, અથવા તો કાંઠિયાની બાજુમાં શું કહેવાય ગુજરાતીમાં નહીં ખબર, છબ છબિયા કરશે તો ઊંડાણની ખબર નહીં પડે, છબ હોય ને બાજુમાં જઈને એમ કરીએ તો 2 ફૂટ ઊંડો ને 5 ફૂટ એનાથી એના તળ સુધી પહોંચવું પડે. એમ તત્વની ગંભીરતા માટે, તત્વના ઊંડાણ માટે આ જોશું પડે. તો બેમાં કોણ સત્યાર્થ કોણ છે અને અસત્યાર્થ સાચો કોણ? આપણે એમ તો આવે છે યથાર્થ નિરૂપણ સો નિશ્ચય, ઉપચરિત નિરૂપણ સો વ્યવહાર. ટોડલમલજીએ લખ્યું છે આમાં આવે છે વ્યવહાર નહીં અભૂતાર છે, શુદ્ધ નહીં જો કે ત્યાં તત્વની વાત છે, પણ છતાં જો એક બહુ જ વિચારવું છે, વ્યવહાર નહીં. એક બાજુ એને અસત્યાર્થ કહો, અભૂતાર્થ કહો, જૂઠો કહો, એટલે શું એ જે કહે છે એવું હોય જ નહીં? તો અસત્યાર્થ શું કામ? જો ન હોય તો અસત્યાર્થ કેમ કીધો તમે? જો એ વાત બે રીતે, વ્યવહારના ફરીથી બે ડિવિઝન છે, સદ્ભૂત અને અસદ્ભૂત. એમાં અસદ્ભૂત શું કામ કરે અને સદ્ભૂત શું કામ કરે? જેના ક્ષેત્ર ભિન્નતા હશે ત્યાં અસદ્ભૂત છે, અને જ્યાં સ્વભાવ ભિન્નતા, બે વાત અહીંયા આવી. આવ્યું હતું, બેનું કેવું છે, ભેળસેળ કરીને હતું ને એનું, તો એમાં તો બેના જુદા છે પણ એકરૂપ લાગે છે, પણ સ્વભાવ ભિન્ન છે. તો જ્યાં સ્વભાવ ભિન્નતાની વાત કરે, છે તો છે જ, પદાર્થ તો છે, જેવી રીતે પદાર્થની અંદર સાત્મિક ગાથા લઈએ તો એમાં ગુણ તો છે, અને છતાં નિષેધ કામ કર્યો? કે ત્યાં એ ભેદ થાય છે, ગુણ ભેદને જોતા જોતા એમાં ભેદ થાય, અને ભેદથી અનુભૂતિ નહીં થાય, વિકલ્પ ઊભો થશે. તો એ પ્રયોજનને વશ સદ્ભૂત એટલે નામ આપ્યું કે પદાર્થની અંદર ગુણો હોવા છતાં, બધે જ ઓલો દ્રષ્ટાંત ન લેવું કે જેમ કુંભારે માટીનો કરતા, ઘડાનો કરતા છે, એ અસદ્ભૂત છે, એ તો સંભવ જ નથી. એ તો ખાલી એની નિમિત્તની હાજરી સિદ્ધ કરવા છે. સોનામાં થોડું ચાંદી ઉમેરી છે એટલા માટેની વાત છે, બાકી ખરેખર કોઈ કે ના કે સોનું અને બે જુદા છે એવી રીતે કોઈ સોનાની અંદર એની પીળા શિકાશ ગુણો જ નથી, તો એવું નથી. માટે સદ્ભુત વ્યવહાર જુદી શૈલી છે, અસદ્ભુત વ્યવહાર જુદી શૈલી છે. ઓલું હોવા છતાં પ્રયોજન સિદ્ધ નથી થતું, માટે એનું નામ સદ્ભુત વ્યવહાર, ગુણ ભેદ આદિ. અને આ તો બેની ક્ષેત્ર ભિન્નતા છે. અસદ્ભુતમાં કોણ આવશે? ક્ષેત્ર ભિન્નતા. અને અધ્યાત્મ શૈલીમાં જશું તો સ્વભાવ ભિન્નતા હશે, એને પણ અસદ્ભુત કહેશે. સમયસારની શૈલીમાં આત્માને રાગવાળો કેવો વિષયમાં આવશે? અસદ્ભુતમાં, કારણ કે સમયસારની શૈલી સ્વભાવથી બતાવવાની છે. તો અહીંયા ચાલો થોડુંક વાંચી લઈએ. તો અહીંયા પેલું નય વિભાગ જાણતો નથી, તો આચાર્ય દેવ 27મી ગાથામાં કે એ નય વિભાગ આ પ્રમાણે છે. દ્રષ્ટાંત પેલું આપે છે, લોકમાં સુવર્ણ અને ચાંદીને ગાળી એક કરવાથી એક પિંડનો વ્યવહાર. શબ્દ જ સિમ્પલ છે. શું શબ્દ છે? એક પિંડ, એક રૂપ, બે જુદી વાત છે. એક પિંડ જુદી વાત છે અને એક રૂપ જુદી વાત. એક રૂપ કોને કહેવાય? આત્મામાં ગુણો એક રૂપ છે અને શરીર સાથેનો સંબંધ છે એક રૂપ પિંડ છે. શું છે? એક રૂપ જુદી વાત છે અને એક પિંડ. તો અહીંયા સોનું અને ચાંદીનું શું કર્યું છે? એક પિંડ કર્યું છે. એનો અર્થ શું થયો? ક્ષેત્રની નિકટતા છે. એ સોના સાથે ચાંદી આપણને એક પિંડ છે, એક પિંડમાં એક રૂપ માની બેસે તો એ ભૂલ છે આપણે. તો બેનું શું છે? એક કરવાથી એક પિંડનો વ્યવહાર. એનું નામ શું કહેવાય? બધું બોલ્યા હતા ગુરુદેવ, શું બોલ્યા હતા? સફેદ સોનું કહેવાય, અથવા તો છાસ્યું સોનું કહેવાય. એ જેમ સફેદ છાસનો જે હોય ને એવી રીતના. તો અહીંયા એ કહીને, અને તેમ આત્મા અને શરીરને પરસ્પર એક ક્ષેત્રે રહેવાથી, એક ક્ષેત્રનો ગુરુદેવ શું અર્થ કર્યો હતો? આકાશના એક ક્ષેત્રે ધ્યાન ગયું હોય તો. આત્માના ક્ષેત્રમાં શરીરને, શરીરના ક્ષેત્રમાં આત્મા એમ નથી. બેનું એક કોમન કયું છે? આકાશના એક ક્ષેત્રે કોણ છે? આત્મા પણ છે અને શરીર. એનું નામ શું છે? એક ક્ષેત્રે અને પરસ્પર, બેનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ બને. આત્મા અને ધર્માસ્તિક આઈને પરસ્પર નહીં બને. આત્મા ગતિ કરે ત્યારે ધર્માસ્તિકાય શું છે? નિમિત્ત. અને પછી ધર્માસ્તિકાયને આત્મા ગતિ કરવાનું નિમિત્ત બને, કે એવું નથી. ત્યાં એક વન વે છે, અહીંયા કેવું છે? પરસ્પર. તો એક ક્ષેત્રે રહેવાની અવસ્થા હોવાથી એકપણાનો વ્યવહાર છે. એક પિંડમાં એકપણાનો વ્યવહાર છે. એક પિંડને એક પિંડ કહેતો તો નિશ્ચય યથાર્થ થઈ ગયું. થાય છે શું બહેનો? એક પિંડ. અને કેવું કહેવાય છે? એક વ્યવહાર, કે આત્મા છે શરીરને ધારણ કરીને બેઠો, શરીરની અંદર આત્મા છે, એ એક પિંડનો શું છે? વ્યવહાર છે. છે એક પિંડ, છે એક ક્ષેત્રે, અને એને એક પણે કહેવું, એ શું છે? વ્યવહાર છે. તો એ જો ફરીથી આમાં એક ત્રણ રીતે સિદ્ધ થાય, સિદ્ધ ભગવાનને શરીર સાથેનો એક ક્ષેત્ર આવ્યા વ્યવહાર કહેવાય. તમે કીધું એક ક્ષેત્રનો વ્યવહાર, તો સિદ્ધ ભગવાનને શરીર, તો એ તો એને એક વ્યવહાર જેવો કહેવાય એવું પણ જ્ઞાન નથી. કોઈ પણ એવું કહી શકાય એવું કંઈક હોવું તો જોઈએ કે નહીં, સાધન કંઈ નિમિત્ત તો હોવું જોઈએ કે નહીં. તો એનું નામ તો કોઈ સિદ્ધ ભગવાનને શરીર સાથે એક ક્ષેત્ર સૌગા છે તો એ તો વ્યવહાર પણ નથી, ટોટલી વિપરીત છે. આ તો શરીર છે, એક ક્ષેત્રે છે તો વ્યવહાર છે. અને આ રીતે વ્યવહાર માત્રથી જ આત્માને શરીરનું એક પણ છે. અને તેથી સિદ્ધ કરવું હતું કે શરીરના વર્ણનથી આત્માનું વર્ણન કર્યું, એ કેવું છે, વ્યવહારથી તે નિશ્ચયથી એક પણું નથી. હવે નિશ્ચયથી કેમ નથી, તો એમાં હવે જો અપેક્ષા બદલાઈ જશે. ઓલામાં કઈ અપેક્ષા આવી, એક ક્ષેત્રે હતું. હવે અહીંયા કેની વાત આવશે કે જેમ પીળા પણું ને સફેદ પણું આદિ જેનો સ્વભાવ છે, અહીંયા કેમ આવી ગયા, સ્વભાવ ઉપર. ઓલામાં ક્યાં હતા, એક ક્ષેત્રનો પિંડમાંથી આવી ગયા. આટલું તો નિશ્ચય વ્યવહારની શૈલી આચાર્ય દે કીધી, એક ક્ષેત્રમાં વ્યવહાર જોજે ને સ્વભાવમાં નિશ્ચય જોશે. તો એ રીતે સોનું અને ચાંદીને એક પદાર્થપણાની અસિદ્ધિ છે. બે એક જ પદાર્થ છે ને, સોનું અને ચાંદી નહીં સાથે છે. અરે બે જુદા છે, ત્યારે સોનાના ભાવે ચાંદી ન લેવાય, ચાંદીના ભાવે સોનું ન મળે, તો એક પણું છે. એવી રીતે હવે શરીર અને આત્માનો શું ફરક છે, ઉપયોગ સ્વરૂપ કોણ છે, હું આત્મા છું, અને અનુપયોગ કોણ છે. આવા શબ્દો ક્યાંય આવ્યા હતા, 23, 24, 25 ગાથામાં આ શબ્દ હતા. ઉપયોગ અને બેને કેટલો ફરક છે, અંધકાર અને પ્રકાશની જેમ છે. આવ્યો તો તે જ વાત આખી આચાર્ય લે છે, બેનો સ્વભાવ છે એવા આત્માના શરીરને પાછું કેવું છે, અત્યંત ભિન્નપણું છે. એક ક્ષેત્ર આવગા સંબંધ છે તેથી વ્યવહાર છે, પણ સ્વભાવથી જોઈએ તો બંને કેવું છે, અત્યંત ભિન્નપણું થવાથી એક પદાર્થપણાની ક્યારે પણ પ્રાપ્તિ થતી નથી. માટે અમે જે શાસ્ત્રમાં કીધું હતું એ એક ક્ષેત્રાવગા સંબંધથી વ્યવહારથી વર્ણન છે. બાકી ખરેખર નિશ્ચયથી એ શરીરના વર્ણનથી અરિયંત પરમાત્માની આચાર્યનું વર્ણન થતું નથી. એનું હજી દ્રષ્ટાંત આવશે. જેમ નગરના વર્ણનથી રાજાનું વર્ણન નથી, તો અંતે અમને હવે કંઈક નિશ્ચય સ્તુતિ કહો તો 31 ગાથાથી એનો વિષય આગળ આવશે.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, 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 સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ.
પરમંકારી સિદ્ધ દશાને પ્રાપ્ત લોકાગરી બિરાજમાન પુષ્પાદી માર પરમ 24 જીનેન્દ્ર ભગવાનનો જય હો. વિજય ક્ષેત્રમાં વિદ્યમાન સમોસામાં શોભાયમાન સિમંદર આદિ અજિત વેરે પરમ વિશ્વેરમાન જીનેન્દ્ર ભગવાનનો જય હો. અજય જીન મંદિરમાં જયવન પ્રણય બિરાજમાન શ્રી બાહુબલી મુનિન્દ્ર ભગવાનનો જય હો. દિવ્યધનીના સારભૂત નિત્યબોધક પરમાગમ સમયસારી સમસ્ત જીનવાણી માતનો જય હો. ભારત ક્ષેત્રમાં સદ્ધર્મની વૃદ્ધિ કરનાર ભગવાન શ્રી કુનકુંદ આચાર્ય આદિ સમસ્ત આચાર્ય ઉપાધ્યાય સાધુગુરુ ભગવંતોનો જય હો. લાખો કરોડ ભક્તોના તારણહાર અંભક્તોને મોહની નામા શ્રી જગન્નાથ શ્રી કહનગુરુ દેવનો જય હો. સ્વાનુભવ વિભૂષિત પ્રસમૂર્તિ ધન્યવતાર પૂજ્ય ભગવતી માતનો જય હો. અનંત કરુણા કૃપા નિધાન પરમ કૃપાળુ દેવનો જય હો. શાશ્વત પર્વ પર્વાધિરાજ પર્યુષણ પર્વનો જય હો. શ્રી પરમ પવિત્ર સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હે, ઇસકે લિયે જિન વાણી માં કો વંદના રત બાર હે. બોલો દ્વાદશાંગમય સમસ્ત જિનવાણી માતનો જય હો.